તારીખ 4/6/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 263 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 120.
કેટલાક પદાર્થોના ઈચ્છા અનુસાર પણ કામ થાય, કેટલાક પદાર્થોના ઈચ્છા અનુસાર કામ થતું નથી. એ વાત સર્વસંમત છે કે જે બીજા પદાર્થોના પોતાની ઈચ્છા પ્રમાણે કાય થાય તો વિશ્વમાં કોઈ વ્યવસ્થા એવી બની. અનેક જીવો વિરુદ્ધ ઈચ્છાઓ પ્રવર્તે છે, તે બધી ઈચ્છાઓ સફળ થાય તો એવી પ્રમાણે વિચારી થાય, અથવા તો કોઈ પદાર્થની પરિસ્થિતિ હયાત ન રહે એવી બની જાય. કેમ કે ઘણી ઈચ્છાઓ ઘણા પદાર્થની હયાતીને ઈચ્છતી નથી, માત્ર પર્યાયના ફેરફારોને નહીં પણ બીજા પદાર્થની હયાતીને પણ ન ઈચ્છે. એવી પણ ઈચ્છાઓ હોય છે, એવી વાત તો સમજી શકાય એવી છે. પણ પોતાના પરિણામમાં ફેરફાર કરવા એના તો પોતાનો કાબુ હોવો જોઈએ, અથવા પોતાના પરિણામ સ્વાધીનપણે થવા જોઈએ એમ લાગે છે. એમ હોય શકે છે ક્યાં? એટલી વાત છે. ઉત્તર આપે છે, મારી ભાઈ જ્યાં દ્રવ્યને નક્કી કરીને ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં હોવી જોઈએ, પછી પારે કણની ફેરો નહીં થાય. સામાન્ય રીતે ઈચ્છા અનુસાર પર્યાય થાય અને એ પદાર્થની સ્વાધીનતા ગણવી જોઈએ એવી સમજણ ઉપર શકતો બરાબર નથી. પદાર્થના પોતાનું પરિણામ પોતાને સ્વાધીન હોય તો પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના પરિણામ થવા જોઈએ, પણ એ વાત બંધ બેસતી નથી. કેમ કે એમ પણ અનુભવ થતો નથી કે જે પરિણામ કરવા હોય તે થાય ઈચ્છા પ્રમાણે, ઈચ્છા પ્રમાણે ન કરવા હોય તે ન થાય એવો પણ અનુભવ થતો નથી. પરિણામમાં પરિણામ સંબંધીનો નિયમ કેવો છે? પરિણામનો નિયમ એવો છે કે તારે પરિણામમાં અશુદ્ધતા, મલિનતા અને કશાય કલંક ન જોઈએ, તો તું કેવો છું એ નક્કી કરતો આપોઆપ એ પતાવું થશે. એની વિધિ આ રીતે છે, તારું સ્વરૂપ જો પ્રધાન જ્ઞાનમાં જેમ છે એમ ગ્રહણ થાય તો ગ્રહણ કરનાર પોતે અવસ્થા હોવા એ અવસ્થા ત્યાં સમ્યક થાય છે, અવસ્થા ત્યાં અંતર્મુખ થાય છે, અવસ્થામાં દોષનો ત્યારે અભાવ થાય છે અને તે કરવા યોગ્ય એવું કાય થયું. તેથી એમાં પછી ફેરફાર કરવાની ઈચ્છા રાખવી તો બીજું શું જોઈએ છે કે એમાં તો પછી કોઈ ફેરફાર કરવાની ઈચ્છા હોવી શકે નહીં. આ પ્રકારે પર્યાયને શુદ્ધ કરવાનો જે અભિપ્રાય છે એ પણ પર્યાયના કર્તૃત્વપૂર્વક નહીં થતું હોવાથી, એનું કાર્ય પણ પર્યાયના કર્તૃત્વ ભાવે નહીં થતું હોવાથી આ રીતે એનો ઉત્તર આપવામાં આવે છે કે સહજપણે પરિણામમાં ફેરફાર થાય, ઈચ્છિત ફેરફાર થાય એટલે શુદ્ધતા થાય એવી જે ભાવનાને ઈચ્છા છે તે સ્વદ્રવ્યાશ્રિત પરિણામ થાય ત્યારે તેમ બને છે. માટે સ્વદ્રવ્યને આશ્રિત પરિણામ કરવા કેટલી વાત છે. જ્ઞાન એટલે અહિયાં સ્વભાવ, જ્ઞાન એટલે આત્મા, પોતાના મૂળ સ્વરૂપને અનાદિથી સ્વીકારી નથી શ્રદ્ધામાં, એને સ્વીકારતા અને એ જ્ઞાનપૂર્વક સ્વીકારાય છે એટલે એવા આત્મજ્ઞાનપૂર્વક પ્રદાન થતા પરિણામમાં શુદ્ધતા થાય છે અને એ શુદ્ધતા એનો ઉચિત ફેરફાર છે અને સરળ થાય છે. કર્તૃત્વ ભાવે તો એનું કાર્ય થઈ શકતું જ નથી, પણ અકર્તૃત્વ પણ એ કાર્ય થાય છે. આમ જે ઈચ્છિત ફેરફાર છે એ થઈ શકશે ઈચ્છા કરવા વિના, ઈચ્છાથી નહીં થાય. ઈચ્છિત ફેરફાર ઈચ્છાથી નહીં થાય પણ ઈચ્છા કરવા વિના થશે. કાય થોડો વિશેષ સ્વીકારો તો જીવિકાની સમ્યક દર્શનના વિષયમાં વિચારવામાં આવે છે, વિચારાય છે અને મનુષ્યને પણ એ સંબંધી જે કાંઈ પૂર્વ ભૂમિકા યથાર્થ પ્રકારે બંધાય છે તે ભૂમિકાથી પણ સમ્યક દર્શનના કાળને અંતર્મુખનો સંસ્કાર એક નવો વિશિષ્ટ જુદો તબક્કો છે અથવા એ પહેલાનું કાર્ય બધું ઇન્દ્રિય જ્ઞાનપૂર્વક, વિચાર પણ ઇન્દ્રિય જ્ઞાનપૂર્વક, મંથન પણ ઇન્દ્રિય જ્ઞાનપૂર્વક, ચિંતન પણ ઇન્દ્રિય જ્ઞાનપૂર્વક એમ બધું જે ચાલે છે તેનાથી એકદમ અતિન્દ્રિય પરિણમન છે એનો પ્રકાર જુદો છે. ત્યાં પુરુષાર્થ પણ એક નવા તબક્કામાં પ્રવેશ કરે છે. એટલે એ વિષયને ગુરુદેવ હંમેશા જુદો પાડતા, હંમેશા એ વિષયને જુદો પાડતા. પહેલા આવું બધું હોય એ તો સહેજ છે, નવું જુઓ ને એ વાતને એટલી ગણ કરે. પછી જો સમ્યક દર્શનના અંતરની પ્રાપ્તિનો પુરુષાર્થ છે એ જુદી જાતનો જાણે છે, નવી જાતનો જુદી જાતનો અતિન્દ્રિય પ્રકારનો છે, એ પ્રકારાંતર આખો જુદો છે એનું વિશેષ મહત્વ આપે. એમ કહીને તે વખતનું કાર્ય કરવાનું પુરુષાર્થનું બળ અંતર્મુખનું જે પ્રકારનું છે એ પ્રકાર ઉપર ધ્યાન દોરે છે અને બાકીના બધાને ગૌણ કરી નાખે છે. ત્યાં પણ એમાં એવી વિશિષ્ટતા છે કે ગુરુદેવજીના પ્રવચનોમાં એ વિષય સૂક્ષ્મતાથી અવારનવાર આવતા, એ સૂક્ષ્મ વિષય છે અવારનવાર. પ્રથમ દ્રવ્ય નક્કી કર, શ્રદ્ધા જ્ઞાનમાં સ્વદ્રવ્ય નક્કી કર, પર્યાયના ફેરફારને વિચારવાની વાત પહેલા રવા દે. એમ કહે તું કોણ છું અને તું કેવો છું એ વાત નક્કી કરવા વિના તારો શું કર્તવ્ય છે, કઈ રીતે કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે એ વાત નક્કી નહીં થાય. ભલે તારી ભાવના વર્તમાન સદોષ અવસ્થાને જોઈને એનું સદોષ પણ ન જોઈએ એવી ઈચ્છાને ભાવના વર્તતી હોય તો પણ તે કાર્ય કેમ કરાય, કઈ રીતે કરાય એ વાતની ગમ જે પડવી છે, એ વાતની અંતરમાં શું જ આવવું જોઈએ એ સ્વદ્રવને નક્કી કરતા આવે છે. એ પહેલા નથી આવતું, આ એની પરિસ્થિતિ છે. સ્વદ્રવને શ્રદ્ધા જ્ઞાનમાં લેતા શ્રદ્ધા જ્ઞાન તે કાળે સહજ તે અનાદિની અજ્ઞાન અને મિથ્યાની ભૂલને મટાડનારો ઉત્પન્ન થયું છે એટલે એક કાળો સ્વગ્રહનું જ્ઞાન થયું ને એ જ કાળો વિધિની પ્રાપ્તિ થઈ શકે. પણ એક જ પર્યાયમાં બે પડખા ઉભા થઈ ગયા, સ્વગ્રહનું જ્ઞાન, સ્વગ્રહનો આશ્રય અને અનાદિના અજ્ઞાન ને મિથ્યાત્મને ટળવાની વિધિ રીતની પ્રાપ્તિ, આ બધું એક સાથે થઈ ગયું. એટલે હવે પર્યાયમાં કેમ ફેરફાર કરવો એ વાત તારે પૂછવાની રહેતી નથી એમ કહેતા આપોઆપ એ વાતને સમજાવજો. પછી વર્તમાન પર્યાય પોતે બરોમાં હોવી જોઈએ, પછી એમાં અંતર્મુખ હોવેલી પર્યાયમાં તો ફેરફાર કરવાનો સવાલ નથી. એ તો અંતર્મુખ તમને થયું એ તો ઈચ્છક છે, એટલે એમાં હવે પર્યાયમાં ફેરફાર કરવાની વાત નથી. અને પર્યાય કેમ અંતર્મુખ કરવી એ વાત પણ એને હવે સમજવાની બાકી રહેતી નથી, પ્રશ્ન ચિહ્ન રહેતો નથી એને. પછી એમ અનુભવ છે કે એમ એ છે કે મારું પર્યાય ગ્રહમાં અંતર્મુખ થઈ ગયું, તે પર્યાય હવે ક્રમે ક્રમે નિર્મળ થયા કરે છે, ક્ષણે ક્ષણે ક્રમે ક્રમે શુદ્ધતા વધતી જાય છે, શાંતિ પણ આત્માની શાંતિ પણ વધતી જાય છે. આ રીતે પર્યાય પોતે જ્યાં ગ્રહમાં અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં તેને ફેરવવાનું ક્યારેય ત્યાં પછી વિકલ્પ પણ નથી. જ્યાં અસમાધાન છે ત્યાં વિકલ્પ છે, જ્યાં સમાધાન પ્રાપ્ત થયું અને સમાધિ દશા થઈ ત્યાં એને વિકલ્પ નથી કે પરિવારમાં હવે એનું કામ કેમ કરી, અથવા પરિવાર મારે સ્વાધીન મારે કાબુમાં રહે તો સારું, કાબુ બહાર ન જાવ તો સારું, કેમ કે કાબુમાં જ છે પછી કાબુ બહાર જવાનું એને શંકા રહેતી. એટલે ત્યાં ફેરવવાનું કાંઈ રહેતું નથી. ફેરવવાનું ક્યાં રહેવું એમ જે પ્રશ્ન શું કહ્યો એનો અર્થ કે ફેરવવાનું રહેતું નથી. તે પરિવાર પોતે દ્રવના કાબુમાં આવી જ ગયેલું છે, એ પછી પોતાના કાબુમાં કંટ્રોલમાં જ પરિણામ વર્તો છે એમ કહી શકાય. એક ન્યાયો એમ કહી શકાય. એ તર્ક કરે તો પછી પૂર્ણ પરિણમન કેમ કાબુમાં નથી, કાબુમાં હોય તો પૂર્ણ પરિણમન કેમ નથી કરતો. સાધકને તો અધૂરું પરિણમન છે, જો અલ્પજ્ઞ પણ અને શુદ્ધિની પણ અલ્પ શુદ્ધતા વાળી દશા છે, જો એના કાબુમાં પરિણમન હોય તો પૂર્ણ શુદ્ધ પરિણમન શું કરવા એ નથી કરતો. તો એ રીતે તો કાબુની વાત આમાં છે નહીં, એ રીતે કાબુની વાત નથી. જો અણસમજણથી પરિણામ ઉપરના કાબુનો વિચાર છે કે જ્યારે જેવી પર્યાય કરવા ઈચ્છે ત્યારે તેવી પર્યાય થવી જોઈએ તેનું નામ કાબુ, પર્યાય ઉપરનો કંટ્રોલ, એ પ્રકારના નથી. અહીંયા તો પોતાનો જે પુરુષાર્થ પ્રગટ છે તે અનુસાર પોતે મોક્ષ માર્ગમાં મોક્ષ પ્રત્યે અનન્ય ભાવે ક્ષણે ક્ષણે પ્રતિ સમયે આગળ વધતો જાય છે એ એના કંટ્રોલ વાળું પરિણમન છે. અને એમાં એને અસમાધાન નથી વર્તતું. મોટી વાત શું છે કે સાધકજીને એમાં અસમાધાન નથી વર્તતું. તીવ્ર પુરુષાર્થ વાળાને પણ નહીં અને મંદ પુરુષાર્થ વાળાને પણ નહીં. સર તારતમ્યતા અપેક્ષાઓ જોઈએ તો સાધકોમાં પણ જે તીવ્ર પુરુષાર્થી જીવો છે તે અલ્પકાળમાં પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, જે મંદ પુરુષાર્થી સાધકો છે તેને સમય મોક્ષ પામવાને વિશેષ લાગે છે, એટલો ફેર પડે છે. એવું તો ભરત ચક્રવર્તી જોવા લઈએ તો ચારિત્ર અંગીકાર કરતા જ તેઓ જ્ઞાન અંતર્મુખમાં લઈએ છે. અને કેટલાય જીવો હજારો લાખો હજારો વર્ષ સુધી મોટા આવી પણ વખતમાં હજારો વર્ષ સુધી મની દશામાં રહે છે અને પછી મોક્ષને પ્રાપ્ત કરે છે. એમ થવાનું કારણ શું? જે પરિણામ અહીંયા પ્રશ્ન એટલો લાગુ પડે છે, પ્રશ્નનો જે પોઈન્ટ છે કે જે પરિણામ કંટ્રોલમાં છે તો તે મારું શા માટે કરે? પરિણામ એના કાબુમાં પરવા પોતે દ્રવના કાબુમાં આવી ગયું છે, પછી મારું શું કરવા કરે? એમ કાબુમાં આવે છે એમ પ્રશ્ન નથી. જે શુદ્ધિ વધતી જાય છે એટલો સવાલ છે, અને અશુદ્ધિ ભૂમિકા બારની થતી નથી એટલો સવાલ છે. એમ માને કે અત્યારે જ મારે પૂર્ણ થઈ ગયું છે, એવી ઈચ્છા થાય ને પૂર્ણ થાય એમ બધું નથી. જેને સમય લાગે છે એને પણ સમાધાન મળતો છે, અસમાધાન નથી થતો કે આમાં કેમ મોડું થાય છે. અથવા એ જ્ઞાનમાં આવી કે ચાર ભરે પછી મુક્તિ થશે, ચાર ભાવ પછી મુક્તિ છે. તો ચાર ભાવ કેમ એ પ્રશ્ન નથી, કેમ એક ભાવમાં બે ભાવમાં કેમ ત્રણ ભાવમાં કેમ એ પ્રશ્ન નથી. પરિણામ વિષયક આમ પરિણામ ન કરું ને આમ ન કરું એ સ્વદ્રવને જોનારને એ પ્રશ્ન સમાપ્ત થાય છે. ભાવના હોય તો પણ એ ભાવના તો ભાવના છે ને હકીકત તે હકીકત છે. ભાવના તો તીર્થંકર દ્રવ્ય એવું આવું કે સર્વ જીવને હું પ્રાપ્ત કરે આ માર્ગ પ્રાપ્ત કરાવું. ભાવના એક વાત છે ને વાસ્તવિકતા બીજી વાત છે. ભાવના એવી જ હોય છે કે અત્યારે આ સમયે પૂર્ણ થવાથી હોય તો બીજો સમય અત્યારે બીજું કામ છે એટલે હવે પછીના સમયમાં પૂર્ણતા પ્રાપ્ત કરવી છે, અત્યારે થોડું બીજું પણ મહત્વનું કામ છે. એ વાત તો કોઈ સાધકને હોતી નથી, એક પણ સાધકને હોતી. છતાંય કે જેનો જે સમયે મોક્ષ પ્રાપ્તિનો કાળ નિયત છે, નિશ્ચિત છે, તે કાળે જ તેની મોક્ષ પ્રાપ્તિ થાય છે. તદ અનુસાર જ તેની પૂર્વ પરિવારમાં પુરુષાર્થની સ્થિતિ હોય છે. બીજા પ્રકારે એના પુરુષાર્થની સ્થિતિ હોતી જ નથી. એમ કેમ છે કે એમ સાર્થ છે એમાં પણ અસમાધાન નથી. જે પરિવારનો અસમાધાન વાળો પ્રશ્ન છે એ સ્વદ્રવના જ્ઞાનમાં સમાપ્ત થાય છે. ટૂંકામાં એ વાત છે કે જ્યારે સ્વદ્રવનું જ્ઞાન થાય છે અને તે પ્રતીતિ સહિત જ્ઞાન છે કે આવું જ સ્વદ્રવ છે, એટલે મારું સ્વરૂપ જ પરિપૂર્ણ શુદ્ધ અનંત સામર્થવંત છે, પછી અવસ્થા સંબંધીનું અસમાધાન ક્યાંય રહેતું નથી. આ એક બહુ મોટી વાત છે. સર્વાંગ સમાધાન સ્વરૂપ જે સ્વદ્રવ છે એનું પોતાનું સ્વરૂપ, સર્વાંગ સમાધાન સ્વરૂપ જેના જ્ઞાનમાં અને શ્રદ્ધાંતમાં સ્વીકાર થઈ ગયો એને અવસ્થા સંબંધી અસમાધાન ઉત્પન્ન થતું નથી. મંદ પુરુષાર્થ વાળાની મંદ ગતિ પણ સહજ છે, તીવ્ર પુરુષાર્થ વાળાની તીવ્ર ગતિ પણ સહજ છે. એ સહજતામાં રમનારા સાધક જેવો સહજપણે જ આગળ વધે છે, એમાં કૃત્રિમતા કામ આવતી નથી. એ જાણે છે સારી રીતે કે કૃત્રિમતા કામ આવતી નથી, છતાં કાર્ય થઈ રહ્યું છે એટલે અસમાધાન નથી. કાર્ય થઈ રહ્યું છે એટલે સર્વથા પ્રમાદ નથી. બાકી તો જેટલો પૂર્ણતામાં ઓછક છે એટલો ચારિત્રનો પ્રમાદ છે, એ પણ એના જ્ઞાન બાર નથી, તેથી એનું અસમાધાન પણ નથી. કર્તૃત્વ રહેતું નથી. નથી, કરવા પણ તો કાર્ય તો કરાય જ છે. સાધક ને અથવા શરીર સર્વજીવ ને પરિણામ રૂપી કાર્ય તો કરાય જ છે. એટલે કાર્ય નહીં કરવાનો ને કરવાનો પ્રશ્ન જ સ્થાને છે. કર્મ ન કરવું એ પ્રશ્ન સ્થાને, કર્તૃત્વ અને નહીં કરવામાં કર્તૃત્વ છે ને કરવામાં પણ કર્તૃત્વ છે. એ કર્તૃત્વ નિષ્ણાત સ્વરૂપે છે અથવા વસ્તુના સ્વરૂપથી વિપર્યાસ છે અને એ વસ્તુના શ્રદ્ધા જ્ઞાનમાં એનો અભાવ થાય છે. મનીપણું એટલે સ્વરૂપ સ્થિરતા, મનીપણું એટલે સ્વરૂપ સ્થિરતા. સ્વરૂપ સ્થિરતા જ્ઞાન લાગવું છે આવે કહીને એ પ્રશ્ન. મુનિપણું એટલે બહાર નો વેશ બદલવો તો મુનિપણું નહીં. સિવેલા કપડા ફેરવવા કે સર્વથા કપડા ઉતારવા તે કોઈ મુનિપણું નથી. વેશ નો ફેરફાર તે મુનિપણું નથી. સ્વરૂપ સ્થિરતા તે મુનિપણું છે. તો સ્વરૂપની સ્થિરતા વિના, સ્થિરતા ઉભા વિના પૂરી સ્થિરતા થાય એ પ્રશ્ન કેમ હોય શકે? તેને સ્વરૂપ સ્થિરતા વધે તો પૂર્ણ સ્થિરતા મારે. કેવળ જ્ઞાનમાં તો પૂર્ણ સ્થિરતા છે. કેવળ જ્ઞાન આ સંપ્રદાયમાં માયનું છે એવું કેવળ જ્ઞાન નથી કે કેવળ જ્ઞાની પણ એમ કે આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને મારા માટે કરો ને તમારા માટે કરો એ બધો કરો, એ કોઈ કેવળ જ્ઞાનની સ્થિતિ નથી. કેવળ જ્ઞાન સમાનની દશામાં યથાર્થ ચારિત્ર છે. સંપૂર્ણ ચારિત્ર દશા હોવાથી સંપૂર્ણ સરળ સંપૂર્ણ પૂરી અંતરલિંગ સ્થિતિ છે, અંતરમગ્ન સ્થિતિ છે. સાધક દશામાં પણ જે સ્વરૂપની લીનતા અને મગ્નતા છે એ પ્રશંસામાં પ્રશંસવામાં આવી છે. તો પૂર્ણ થઈ ગયા એને કાંઈથી ઓછું હોય એ તો પ્રશ્ન થશે. એને તો પૂર્ણ લીનતા છે. એ ચારિત્રનું નામ જ છે યથાસ્થ ચારિત્ર કહ્યું છે. એટલે ત્યાં સંપૂર્ણ સ્થિરતા છે, સંપૂર્ણ અંતર્મુખી દશા છે. નિરવશેષ અંતર્મુખી દશા છે. ક્યાંય અવશેષ બાકી ન રહે બહિર્મુખતાનો એવી જે દશા છે એ સ્વરૂપ સ્થિરતા વધતા વધતા પૂર્ણ થાય છે. એ જો વધારાની સ્થિતિ વચ્ચેની છે એને મુનિપણ કહેવામાં આવે છે. કેમ કે ત્યાં મૌન પણ ભજે છે. મૌન થાય તે મુનિ, મૌન થાય તે જયારે સ્વરૂપની લીનતામાં મુનિ સ્થિર થાય છે ત્યારે એમને વચન યોગ ને ભાષા યોગ હતો એવી જે ધ્યાનસ્થ દશામાં તે રહે છે ત્યારે એને મુનિ એમ કહેવામાં આવે છે. ધર્મનો પ્રચાર આત્મામાં ધર્મનો પ્રચાર કરવો છે કે બહારમાં કરવો છે? દશામાં ધર્મ પ્રસરે તો ધર્મનો પ્રચાર થાય છે. ધર્મનું જમવું પ્રચાર, ધર્મનું વિશેષપણે જાણવું જોઈએ ધર્મનો પ્રચાર થાય એમ છે. એમાં એવા ધર્મના પ્રચારમાંથી વિકલ્પમાં આવે ત્યારે એની જ વાત કરે તેને બહારમાં ઉચ્ચારથી ધર્મનો પ્રચાર કરવામાં આવે છે. તેની વાત કરો નિંદા થવાની જ વાત કરે કે આમ ધર્મ કરાય, આમ ધર્મ કરાય, આમ ધર્મ કરાય એવું જે ભાષા એવું ઉત્પન્ન થાય તેને બહારમાં ઉચ્ચારથી ધર્મનો પ્રચાર કરવામાં આવે છે. પ્રશ્ન એટલો છે કે એમ કહેવાથી બીજા પામે કે ન પામે? એ પામે છે એ પોતાની યોગ્યતાથી ત્યારે એને હિંમત કરવામાં આવે છે. નહીતર તો સમયસરણમાં કરોડો જીવો અબજો જીવો છે પ્રદાન છે ને ત્યાં એટલે ગરબી થતી નથી. બધાનો સમાવેશ બાર યુગમની સભામાં ધર્મસભામાં ગમે તેટલા આવે બધાનો સમાવેશ થઈ જાય. બહુ ઘણા આવે છે સાધનમાં આસિંગ મારા છે ને સૌથી વધારે ફૂલ વાળા પ્રાણી બહુ હશે, ચાર બધા એ લોકો બનાવે છે. મનુષ્ય તો અસંખ્યાત છે એટલે એની સંખ્યા સામાન્ય રીતે ઓછી હોય. તો પણ સમજમાં ઓછી સમજવાળા છે, વળી પાપના ફળના દેવા છે, પાપ બુદ્ધિવાળા છે, પાપ પ્રકૃતિના ઉદયવાળા છે, એ સ્થિતિ હોવાથી એમની સંખ્યા પણ ઓછી થઈ. સમીકરણમાં દેવની સંખ્યા ઘણી છે. ઘણા તો સમય દ્રષ્ટિ છે, સમય દ્રષ્ટિ સાથે પુણ્યવંત હોય એટલે એનો બધો રસાલો સાથે આવે. એમ રાજા એમ કહે કે મારે ફલાણા મુનિની વંદના કરવા જવું છે, એની સાથે એકલો ન જાય, એની સાથે લાભ લશ્કર બધું સાથે એના પુણ્યનો સાર હોય છે. શાસ્ત્રોમાં એવું આવે છે, ભગવાન વિહાર કરે અરવિંદ પરમાત્મા જમીન ઉપર તો ચાલતા નથી, એનું સમીકરણ પણ 500 ધણી સંચે હોય છે. જમીનથી 500 ધણી સંચે સમીકરણની રચના ગણપતિ કુબેર કરે છે, અને એમાં પણ 500 ધણી સંચે એમને ગંદકુટી ઉપર સ્થાન હોય છે. સાંભળનારા સમિતિ હોય છે એ જયારે સમોસરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્ષેત્રાંતર થાય છે ત્યારે ભગવાન આકાશમાં વિહાર કરે છે. એટલા વિહાર ન કરે, શૂન્યના ઉદયની પ્રકૃતિનો ઉદય છે ને, એ લાખો દેવો જય જયકાર બોલાવતા આગળ જાય, આગળ પાછળ. રથયાત્રામાં ભગવાનની રથયાત્રામાં માણસો હોય છે એમ આખું ગગન મંડળ ગાજી ઉઠે, એટલા વાજિંત્રો હોય, એટલા જયકાર બોલાવે, ઇન્દ્રો હોય સાથે, એટલા દેવો હોય, એની સંખ્યા વધારે. એ લોકોને આકાશગામીની સ્થિતિ છે. મનુષ્ય તો ક્યાં આકાશ હોય, ભગવાનની સાથે સાથે એ લોકોને યાદ કરે. પછી બીજો સમય જ્યાં રચું હોય ત્યાં સ્થિરતા થાય છે. ઈચ્છા વિના ગમન થાય છે, ઈચ્છા વિના સ્થિરતા થાય છે, અને ઈચ્છા વિના પાછી વાણી કરે છે. વાણી ખરે છે એમ કહેવાય છે, વાણી કરે છે એમ નથી કહેવાતું, પણ વાણી ખરે છે. સહજ જ સદગુરુની રચના થાય. બહુ મોટો કોલાહલ છે આકાશમાં, એવું તો બહુ મોટો કોલાહલ થાય છે. ભગવાનની સાથે હૃદયની સાથે યાત્રા કરતા તો બધાને આનંદ થતો કે નહીં, તમે તો કરી આવ્યા છો. આત્મ એ સિદ્ધ પદની સ્તુતિ છે. બનારસી દાસની નાટક સમંસારમાં એ સિદ્ધ પદની સ્તુતિ છે, અને આત્મા પોતે સિદ્ધ પદ સ્વરૂપ હોવાથી સ્વસ્થિતિ છે, નિજ સ્થિતિ છે. કે આ રીતે પર્યાય પોતે જ્યાં દ્રવમાં અંતર્મુગ્ન થઈ ગઈ ત્યાં તેને ફેરવવાનું ક્યાં રહ્યું, કે એને કાંઈ પછી ફેરવવાનું અસમાધાન છે. તે પર્યાય પોતે દ્રવમાં ના કાબુમાં આવી ગયેલી છે. એક ન્યાય તે દ્રવના કંટ્રોલમાં વર્તે, કેમ કે આખા દ્રવનો કાબુ છે દ્રષ્ટિમાં, દ્રષ્ટિમાં આખા દ્રવનો કબજો છે. કેમ કે તો પોતે જ છે ને, બીજાની ચીટફળી કબજે કરવી છે, પછી પરિણામનો કબજો નથી ને કંટ્રોલ નથી, કાબુ નથી, એ વાત રહેતી. પર્યાય આવશે ક્યાંથી, કે દ્રવમાંથી. પર્યાય ક્યાંથી આવે છે, કે દ્રવમાંથી. માટે ત્યાં આખા દ્રવને કાબુમાં લઈ લીધું, ત્યાં પર્યાયો કાબુમાં આવી ગઈ. આખા દ્રવને શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકારી લીધું, ત્યાં પર્યાય સંબંધીનું જ્ઞાન પ્રદાન પણ યથાયોગ્ય થઈ ગયું. એટલે કે દ્રવ્યના આશ્રય પર્યાયો સમ્યક નિર્મળ જ થવા માંડી. બસ એની સ્વાભાવિક ગતિમાં આગળ વધી રહેલું પરિણામ અનુસાર જ્યાં નોર્મલ સ્પીડમાં કોઈ વાહન ચલાવવામાં આવે ત્યારે વાહન ચાલકને પૂરેપૂરો આત્મવિશ્વાસ રહે છે કે આ વાહન બરાબર મારા કાબુમાં છે. એમ રહે છે કે રહે છે કેમ કે કોઈ એમાં એબનોર્મલ સ્પીડ નથી કે એને ગભરાટ થાય એવું કાંઈ બનતું નથી. બરાબર સ્પીડથી સ્પીડ ચાલે છે. એમ અહીંયા પણ જે પરિણમન સહજ આગળ વધતું પરિણમન છે એ સમાધાન થઈ છે. આખા દ્રવ્યના શ્રદ્ધાન જ્ઞાનમાં આ વિષય સમાવિષ્ટ છે કે જ્યારે જ્યારે જે સમયે જે પર્યાય થવાની ત્યારે સહજ તે પર્યાય થઈને પૂર્ણ થવાની. સમ્યક દર્શન થતાં મુનિપણ ક્યારે થવાનું ને મોક્ષ ક્યારે થવાનું એ સંબંધીનો અસમાધાન ભાવ રહેતો નથી. કેમ કે જે દ્રવ્યનું જ્ઞાન છે એમાં એ જ્ઞાન આવી ગયું કે તે આ દ્રવ્યની જ્યારે જે પર્યાય થવાની ત્યારે જ થવાની. એમાં પર્યાયના ક્રમમાં આગું પાછું કરવાનો કોઈ અસમાધાન ભરેલો અભિપ્રાય ત્યાં ઉત્પન્ન થતો નથી કે રહેતો નથી. જે ક્રમ છે એ ક્રમને તે જાણે છે. સ્વદ્રવ્યને જેમ વિતરાગી જ્ઞાનમાં જ્ઞાતા દ્રષ્ટાપણે જાણે છે તેમ પર્યાય ક્રમને પણ વિતરાગી જ્ઞાતાપણે જાણવું એવું એનું વજન છે. પર્યાયમાં ફેરફાર કરવાના રાગ ઉપર જોર નથી સાધકનો. સાધકનું જોર જ્ઞાતા રહેવાના છે. પછી સ્વપદાર્થમાં સ્વપર્યાયમાં પરપદાર્થમાં પરપર્યાયમાં એ જ્ઞાતા જ રહે છે. એ જ એનું વિતરાગતાનું ઉપાદેયપણું છે. એ જ વિતરાગતાની ઉપાસનાની નિધિ છે. વિતરાગતા ઉપાસનીય છે ને અને વિતરાગતા ઉપાદેય છે ને તો વિતરાગતામાં રહેવું એવું જે જોર છે એમાં કરવું એ વિતરાગતાથી વિરુદ્ધ છે. જે જે કાળે જે જે પ્રકારનું પરિણામનો ઉદય છે એને સમ્યક પ્રકારે એટલે વિતરાગ ભાવે માત્ર વિતરાગી જ્ઞાનમાં જાણનાર જ્ઞાતા દ્રષ્ટા રહી જવું એના ઉપર એમ જો છે. એટલે આમ તેમનો પ્રશ્ન ક્યાંય ઉત્પન્ન થતો. માણસને તર્ક વિતર્ક થાય છે ને તો ભરત ચક્રવર્તીને લડાઈ કરવાનો કેમ ભાવ આવ્યો? તો સાયુક્ષની દ્રષ્ટિ હતા. સાયુક્ષની દ્રષ્ટિ હતા સોળમાં સત્તરમાં અઢારમાં તીર્થંકર શાંતિનાથ શાંતિનાથ અને અરનાથ સરવાર સુધીમાંથી તો આવ્યા છે. સૌથી ઉપરનું જે વિમાન છે ઉપરનું સ્થાન છે એમાં પાંચ વિમાન છે. સરવાર સુધીમાં પાંચ વિમાન છે. ચાર ખૂણે ચાર ને એક વચ્ચે એ વચ્ચેનું છે અને સરવાર સિદ્ધિ કહે છે. પાંચ અનુદિત વિમાન દરમિયાન એટલે એની ઉપર સુખ કિલા છે. એમાં જે વચ્ચે છે ચાર ખૂણે ચાર ને એક વચ્ચે ગોળાકાર છે એ સરવાર સિદ્ધિ છે. ત્યાં બધા અહમ ઇન્દ્ર હોય છે. કોઈ કોઈના વધારે ઉપરી પુનવાળાની ઉપરના પુનવાળાની સરખા પુનવાળા છે બધા. ત્યાં એ ત્રણેય આત્માઓ ત્યાંથી આવ્યા છે. જે વર્તમાન ચોવીસ ના સોળ સત્તર અને અઢાર નંબરના તીર્થંકર થયા એ ત્રણેય ત્યાંથી કરીને આવ્યા છે સરવા સ્થિતિમાંથી. અને ચક્રવર્તી કામદેવ ને તીર્થંકર ત્રણેયની મનુષ્યની પણ પૂરી પડવી કુનિની પૂરી પડવી કુનિઓ એટલી વિશેષ કોઈને નથી આવતા. હવે એમના પિતાશ્રી ચક્રવર્તી ન હોય તો પોતે જયારે રાજા થાય પછી ચક્રવર્તી થાય, છ ખંડને સાધે અને એ સાધવા માટે જાતે નીકળે. રાજમહેલ ની સવા ખંડ માં બેઠા બેઠા લશ્કર ને મોકલે, જાઓ તમે બધા લડી આવો, હું અહીંયા બેઠો છું, એમને સાથે જ નીકળે, પોતે જ નીકળે. આ જ શાળામાં ચક્રવર્તી ની ઉત્પત્તિ થાય, ચક્રવર્તી પદની પુણ્ય પ્રકૃતિ નો ઉદય થાય ત્યારે આયુષ શાળામાં ચક્રરત્ન ની ઉત્પત્તિ થાય. જેનો પરામર્શ કરવા, જાળવણી કરવા બે લોકના દેવ આવે, એને સંભાળવા, તે શસ્ત્ર ને સંભાળવા દેવ આવે, એટલા એના પુણ્ય હોય છે. ઇન્દ્ર એના મિત્રો હોય છે, તે પોતે જાતે નીકળે. એ જે પરિણામ થયા એનો તર્ક મિથ્યા દ્રષ્ટિજીને એવો થાય છે. આ સાઈ સમય દ્રષ્ટિ ચરમ શરીરી જીવો, વિદરાજ જીનેન્દ્ર દશાની પ્રાપ્તિ કરનારા જીવ, અને આ એને લડાઈનો ભાવ એ ભાવમાં આવ્યો, આગલા ભાવમાં આવ્યો હતો, શું કહેતો આ મેળ કેવી રીતે થાય? પણ ભાઈ એ એના જ્ઞાતા દ્રષ્ટા છે. શું છે એ પરિણામમાં પણ એના એ જ્ઞાતા દ્રષ્ટા છે, એ એક ન્યાય છે. આ એક બહુ મોટી વાત છે. અહીંયા વિષય ચાલે છે ને, પોઈન્ટ આટલો છે કે એને પર્યાય પણ કાબુમાં જ આવી ગઈ છે. આ તો લડાઈના પરિણામ કર્યા એનું શું? અને ભરત રાજાને વિચિત્ર ઉદય આવ્યો, ભાઈ હંમેશા એ પણ ચરમ શરીર પિતાશ્રીના વારસામાં મળેલું મનુ મને રાજ, અને મારું સામર્થ્ય ક્યાં ઓછું છે? હું ગલન ચક્રવર્તી હતું ભલે, મારું સામર્થ્ય ક્યાં ઓછું છે? પોતે શક્તિવાળા હતા, બાહુબળ વાળા હતા, જબરદસ્ત અપ્રતિમ બાહુબળ હતું. ગમે સામે ઉભો હોય, એક મુઠ્ઠી મારે એટલે ખલાસ જ હોય, એ એને બાહુબળની શક્તિ હતી. માને મને મારો વિકલ્પ, એ પણ સારી સમય દ્રષ્ટિ, મારો વિકલ્પ નથી. તમારે આધીન ખંડિયા રાજા તરીકે રહેવાનો મારો વિકલ્પ નથી કામ કરતો. મારો વિકલ્પ ચક્રવર્તી નો છે. કોઈ હોય નહીં આ સખંડમાં મારી આજ્ઞા નીચે ન હોય એવું કોઈ રહી શકે નહીં, હોય શકે નહીં, રહી શકે નહીં. આ પરિસ્થિતિ છે, સામે હમા ટકરાણા પરિસ્થિતિ વિતરાગતામાં પરિણમી. શું થયું? મળાગાંઠ ઉભી થઈ, બે સમજા ભાઈ અને સમર્થ પુરુષો વચ્ચે મળાગાંઠ ઉભી થઈ. પરિસ્થિતિનો ચડો ક્યાં આવ્યો? કે વિતરાગ થાય કેમ? કે એ ક્યાંથી પરિસ્થિતિ આવી? આ વિચારવા જેવું છે. એનું જે પરિણામ છે એ સર્વનાશમાં ન આવ્યું, નાશના બદલે મરણના બદલે જીવનમાં એ પરિણામ આવ્યું. ક્યાંથી આવી ગયું? કે અંદરમાં વિતરાગ સમાધાન દશા, વિતરાગ જ્ઞાતા દશા પણ ચાલતું કે ક્યાંથી આવ્યું? સરવારે એમાં વૃદ્ધિ થઈ. પ્રતિકૂળ પરિણામ જે ચારિત્ર દશાનું હતું એ સહન નથી, એનો સરવાળો એવો છે એ સહન નથી. વળી એમણે દીક્ષા અંગીકાર કરી અને મુનિપદનું ધારણ કર્યું. એ ભાવ મુનિપદ ધારણ કર્યું છે, શુદ્ધમાં ચારિત્ર દશામાં આવ્યા છે. સ્વરૂપની સ્થિરતામાં વિતરાગતા વધારીને આવ્યા તો લડાઈનો કસાય હતો એ પણ ઓગળી ગયો. ભરત રાજાનો એને વંદન કરે, કેમ કે પોતે પણ એને વિચારે છે, પોતે પણ કઈ આ કસાયની સ્થિતિમાં રહેવા માંગતા હવે. પણ લોકોને તર્ક વિતર્ક ને પ્રશ્ન થાય એમ છે, આમ કેમ? એ તર્ક વિતર્ક ને પ્રશ્ન એટલા માટે થાય છે કે એ પોતાની રીતે એને વિચારે છે, પોતાના દ્રષ્ટિકોણથી એને જુએ છે. એને જે પોતાનો ઊંધો દ્રષ્ટિકોણ છે એની પકડમાં રહીને પ્રશ્ન અજ્ઞાનમાંથી ઉઠાય છે. જો એનો જ્ઞાતા દ્રષ્ટા પણ જ્ઞાનમાં હોય તો આમ કેમ એ પ્રશ્ન એને નથી ને બીજાને પણ રહે. આમ કેમ એટલે એમ કેમ છે કે જ્ઞાનીના નજીકના સંગમાં રહેનારને ઘણી પાત્રતા હોય તો એને લાભ થાય, નહીતર એને લાભ થવાની બદલે નુકસાન થવાની સંભાવના છે. કેમ કે એને તર્ક થશે પોતાના અજ્ઞાનમાંથી, આમ કેમ વિકલ્પ આવ્યો, આવો રાગ કેમ આવ્યો, આવો વિચાર કેમ આવ્યો, આવી પ્રવૃત્તિ કેમ કરી. આ તો વિતરાગતાની કરે છે, પૂર્ણ વિતરાગતાની જીવની વાત કરે છે. આ એને ઉભ્યા વિના કુદરતી એની સ્થિતિ. આત્મા ઓળખવાનો એને એ જ્ઞાનીના વચન ના નિમિત્ત નો યોગ થાય. નહીં તો બહુમાન ને જળવાયું હોય ત્યાં એને એના વચનો પ્રત્યે પોતાનું હિત થાય એવા પ્રકારનો પ્રધાન જ્ઞાન જ પ્રત્યયું કરવાની વાત ક્યાં આવી, એમાં પોતાને પોતાનું હિત કરવાની બુદ્ધિ ની વાત છે. જ્ઞામાં એનો પુન વાળો હોય, રોગિષ્ટ હોય, જગતમાં કઈ બીજા એને અપમાન કરતા હોય, માન સન્માન ના આપે, પણ રૂપ કરતા હોય, નિર્જન હોય તો પણ પાત્ર હોય તો એ પામે છે, પાત્ર હોય તો એ પામે છે. અને પૂન વાળા તો ઘણા રખડી મળે છે, કઈ પૂન ની જરૂર છે. જ્યાં સ્વભાવ નક્કી કર્યો ત્યાં જ મિથ્યા જ્ઞાન કરીને સમ્ય જ્ઞાન થયું. જ્યાં નિજ સ્વભાવ શ્રદ્ધા જ્ઞાન માં નક્કી થયો કે આવો છું ત્યાં એનું શ્રદ્ધાન પણ પલટાઈ ગયું, મિથ્યા હતું તો સમ્યક થયું, જ્ઞાન પણ મિથ્યા મટીને સમ્યક થઈ ગયું. એ પ્રમાણે નિર્મળ પર્યાય થવા માંડી, સ્થિરતા પણ વધતી ગઈ, શાંતિ પણ વધતી ગઈ. એમ કેમ થવા લાગ્યું કે એમ થવું તો વસ્તુનો ધર્મ છે, વસ્તુ સ્વભાવ છે. વસ્તુ ધર્મ છે એટલે વસ્તુનો, વસ્તુ સ્વભાવ ધર્મ, વસ્તુનો એ સ્વભાવ છે. પરિપૂર્ણ શુદ્ધપણે પરિણમ્યો એ વસ્તુનો સ્વભાવ છે. એવો અનંત સ્વભાવ વસ્તુમાં ભર્યો છે, તેથી શુદ્ધતા ઉત્પન્ન થાય અને શુદ્ધતા વધુને પૂર્ણ થાય એવું થવું એ તો વસ્તુનું સ્વરૂપ જ છે. એમ કેમ થવું એ પ્રશ્ન રહેતો નથી, કેમ કે ઉચિત જ થાય છે, વસ્તુના સ્વભાવ અનુસાર થાય છે, એમાં કાંઈ અનુચિત થતું નથી. અગ્નિ ઉષ્ણ કેમ, એ કઈ પ્રશ્ન કરવા યોગ્ય છે કે આ અગ્નિ ઉષ્ણ ભાવે કેમ પરિણમે છે, અગ્નિમાંથી ઉષ્ણતા કેમ આવે છે, એનું સ્વરૂપ છે. હજેડ ઉષ્ણપણે પરિણમ્યું એનું સ્વરૂપ છે. એમ સ્વરૂપમાં સમ્યક પરિણમન થવું, આત્મામાં સમ્યક પરિણમન થવું એ વસ્તુનું સ્વરૂપ છે. અને એનું જ્ઞાન પ્રદાન થાય છે, એવી જ વસ્તુ છે, એનું જ્ઞાન પ્રદાન થાય છે ત્યારે એ પરિણમન એ પ્રકારમાં ઘણું ગાઢ થાય છે, પ્રગાઢ થાય છે, એનું એ પરિણમન થાય છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથી, ક્યારે પણ ત્રણેય કાળે વસ્તુનો સ્વભાવ ફર્યો નથી, ફરતો નથી, ફરી શકતો પણ નથી. અને પર્યાયોના ક્રમની ધારા તૂટી નથી. પોતે સાધક એમ પોતાના સ્વભાવને જાણે છે કે વસ્તુનો સ્વભાવ ફર્યો નથી, અને અહીંયા જે ચાલતા પર્યાયોનો ક્રમ છે, જે શુદ્ધિની વૃદ્ધિ થવી, એ જે પર્યાયોનો ક્રમ છે, એ ક્રમની જે ધારા છે બરાબર ચાલે છે, એ ધારા તૂટી નથી. દ્રવ્યના આવા સ્વભાવનો શિકાર કરતા એમ છે, આવું દ્રવ છે એમ જ્યાં એનો સ્વભાવને સ્વીકારવામાં આવે છે. આ સ્વભાવ છે એ બહુ મોટી વાત છે. એ સુધી બેન છે એ જગ્યાએ એવી છે, બહુ સારી રીતે સ્વભાવ શબ્દ સાંભળતા કાળજામાં સંસરવટ ઘા પડી જાય. એ વસ્તુ કેટલી ભારે છે એમ બતાવવું છે. જેમ કે અહીંયા એમ કે આ હોલમાં માયો મોટો અજગર આકાશમાંથી પડે તો કેવો જાડો હોય, મોટો આવો જાડો હોય, એને કલ્પના માત્ર છે જોજે મને. કેમ કે ચીજ એવી ભારે દેખાય છે એમ. સ્વભાવ એટલે અનંત 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 સામર્થ્ય, ચૈતન્ય અનંત સામર્થ્ય છે. એવી એક બહુ ભારે ચીજ છે. પરિણામમાં એનો ભાર એટલો આવે છે, શ્રદ્ધા જ્ઞાન એની સન્મુખ માત્ર થાય ત્યારે સાહેબ સમ્યક અને તેઓ જ્ઞાન ફાટે. સમ્યક થનાર દશામાં તેઓ જ્ઞાન ફાટે એવું જેનું અનંત સામર્થ્ય છે, અમર્યાદ સામર્થ્ય છે, એવો જે સ્વભાવ છે એનું પરિણામ ઉપર એટલું બધું વજન છે આવે છે કે આખી દુનિયા જગત આખું વિસ્મૃત થઈ જાય. વિસ્મૃત થઈ જાય, વિસ્મરણ જગતનું થઈ જાય. એવું એ ચીજ છે, કોઈ સામાન્ય વાત છે. આવા સ્વભાવનો સ્વીકાર કરતા પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ ગઈ. એનો સ્વીકાર માત્રમાં આવી આવો છું એમ જાણ સ્વીકાર માત્ર. પ્રથમ તબક્કે સંયુક્તપણાની ધારા એની નિર્મળ ધારા સંયુક્ત ધારા એની શરૂ થઈ જાય છે. અને તે કાળમાં બીજા અનંત ગુણ પરિણમતા હોવાથી જ્ઞાન આદિનો અનંત પુરુષાર્થ પણ તેમાં ભેગ જ આવ્યો. એ પુરુષાર્થનો પાવર ફાટીને પુરુષાર્થ ચાલે છે, અંદરની શક્તિ ફાટીને પુરુષાર્થ ચાલે છે. એટલે એ પુરુષાર્થ એમાં પુરુષાર્થ શું એ પ્રશ્ન રહેતો નથી. અથવા કરું કરુણનો પુરુષાર્થનો આમાં કોઈ અવકાશ નથી એમ સાધક જાણે છે. એટલે પુરુષાર્થ સાથે છે એવું એને જ્ઞાન અનુભવથી વર્તે. ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં ઠરી ગયું. આ એક પડખું જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે અને જ્ઞાન અસ્થિર થઈને પરદ્રવ્ય પ્રત્યે નથી જતું. એનું કારણ પણ આ છે કે કોઈ દ્રવ્યગુણ પર્યાયને સફળ પદાર્થને ફેરવવાનો પ્રશ્ન નથી. એ વસ્તુના સ્વરૂપમાં નથી, વસ્તુના સ્વરૂપ મર્યાદાની બહારની વાત છે. એવું જ શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યું ત્યાં જ્ઞાનને ઉડી ઉડીને બહાર જવાનું હતું. એ જ્ઞાન ઉડવું બંધ થઈ જાય. એક દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રમાં કે કોઈ મધદરી વાણ હોય એના ઉપર કોઈ પક્ષી બેઠું હોય, કાંઠો હોય ત્યારે પક્ષી એના ઉપર આવી ગયું હોય, પછી જ્ઞાન વાણ ચાલી ગયું મધદરીએ. મધદરીએ ગયા પછી એ પક્ષી ઉડી ઉડી ક્યાં જાય? પાણી ઉપર તો પક્ષી બેસતું નથી, તો એને બેસવાનું કોઈ સ્થાન નથી. ચારે ચોર માઇલો ના માઇલો સુધી પાણી છે, ક્યાંય ઉડીને બેસવાનું તો એને સ્થાન નથી. ક્યાં જશે? ઉડીને પાછું સમાન ઉપર આવીને બેસશે. એમ જ્ઞાનને કોઈ ઠરવાનું સ્થાન ન રહ્યું. કોઈ પદાર્થ ઉપર જવાનું જાણે એને સ્થાન ન રહ્યું. એટલે જ્ઞાન ક્યાં રહે છે? જ્ઞાન જ્ઞાન માં ઠરે છે. પછી જ્ઞાનને લીધે જ રહેવાનું ક્યાંય બનતું નથી. ફેરફાર કરી શકાતો નથી એવી બુદ્ધિ જ થઈ ગઈ, એટલે ફેરફાર કરવાની બુદ્ધિ ન રહી ત્યાં જ્ઞાન ને કોઈ પરપદાર્થ કે કોઈ દ્રવ્ય પર્યાય માં જવાનો પ્રશ્ન રહેતો. એટલે જ્ઞાનની જે ચંચળતા છે, નક્તિ પરિવર્તન ક્રિયાની જે ચંચળતા છે, એ વસ્તુના સ્વરૂપ જ્ઞાનને કારણે બંધ થઈ જાય છે. જ્ઞાનની ચંચળતા બંધ થવાનું કારણ કે વસ્તુનું સ્વરૂપ જ્ઞાનના આધારે એમ થાય છે. કોઈ યુક્તિ ન્યાયના આધારે સ્થિરતા નથી થતી, પણ વસ્તુના સ્વરૂપ જ્ઞાનના આધારે, વસ્તુના સ્વરૂપથી જ એમ બને છે. તેથી એ સ્થિરતા ચિરંજીવ કાયમ માટે રહી જાય એમ છે. એટલે એકરો વિતરાગી જ્ઞાતા ભાવ જ રહી ગયો, પછી જ્યાં જ્ઞાન નામમાં ખરી ગયું. એટલે એકલો વિતરાગી જ્ઞાતા ભાવ જ રહી ગયો, એકલો જ્ઞાતા ભાવ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ. એની મુક્તિ ન થાય અથવા એને અનંત કાળ લાગે, એને ઘણો કાળ લાગે, એ પ્રશ્ન છે. અલ્પકાળમાં એની મુક્તિ થાય થાય ને થાય જ. જે અસંખ્ય સમયનો સાધકનો કાળ છે, એ તો અનાદિ અનંત કાળના મહાસાગરમાં એક ટીપા પાણીના છાંટા જેટલો છે. ત્યાં સાગર કંઈ સિંધુ કંઈ બિંદુ, એક પાણીનો બિંદુ હોય આખા સાગર પાસે હિસાબમાં નથી. એમ સાધક દશાનો ગગનીય ઉત્કૃષ્ટ જે કોઈ કાળ છે, ગગન મધ્યમ ઉત્કૃષ્ટ ત્રણ ભેદો કોઈ પણ કાળ છે, એ બધો કાળના મહાસાગરમાં એક પાણીના બિંદુ જેટલો, એનો કોઈ હિસાબ નથી, એનો કોઈ પ્રશ્ન ઉઠાવવા જેવો છે. પંચમ કાળે અંદરમાં નથી. કાળક્રમની મર્યાદાથી પાર અને કાળક્રમથી નિરપેક્ષ એવું આત્મદ્રવ્ય છે, અને કાળક્રમથી નિરપેક્ષ એવું આત્માનું આત્મદ્રવ્યનું પરિણમન છે. દ્રવ્ય નિરપેક્ષ છે તો એનું દ્રવ્યનું પરિણમન પણ નિરપેક્ષ છે. પંચમ કાળ એટલે જળ પૂદગળના નિરા પર્યાયોને બતાવનારો એ ભાવ. શું જળ ચેતનના હિણા પર્યાયોને, અહીંયા પણ હિણા હોય એટલે પર્યાયો પણ હિણા થાય. વરસાદ ન થાય, પાક થાય તો નબળો થાય, એના જળના એના પરિણામ છે. જીવો પણ કસાયવાળા થાય, રાગદેશવાળા થાય, રાગદેશ વૃદ્ધિ કરનારા થાય, એ જળ ચેતનના પરિણામની હિંમતતા બતાવવી એમ નામ પંચમ કાળ છે. અહીંયા તો અંદરમાં હિંમત મટી ગઈ અને પોતાનું સારભૂત પરિણમન થયું, ત્યારે એને એ કાળ લાગુ પડતો, પંચમ કાળ એને લાગુ પડતો. પંચમ કાળમાં લખાયેલા શાસ્ત્રોમાં મુક્તિની વાત જોરથી કરી છે, અને એ મુક્તિની વાત કરનારને પંચમ કાળનું જાણે વિસ્મરણ થઈ ગયું છે. જ્ઞાન તો છે, મુક્તિ જ્યાં સાંભળે છે ત્યાં એને હાથ મેટમાં દેખાય છે, મુક્તિ એને દૂર દેખાતી. અલ્પકાળમાં મુક્તિ થાય એમ કે સાવ ભૂલી જાય. કોઈ સાધક તમે કોઈ ના વચન લો ને, સુગાનીજી ના વચનો લો, તમે કોઈ સાધક ના વચનો લો, તમે એ આત્માને સાધવાની વાત આવશે ત્યારે મુક્તિની વાત જુદી આવી જશે. પંચમ કાળના શાસ્ત્ર જ્ઞાનની દખલ ત્યાં કામ કરતી, એટલે એમ કે મુક્તિની વાત ચાલતી હોય ત્યારે પંચમ કાળની દખલબાજી કરવી એક બરાબર સીધું આવતું હોય માણસ કોઈ દખલબાજી કરતા હોય ને, આયા પ્રસંગ પણ એ વાત જ ક્યાં સંભાળવાની, પંચમ કાળની વાત સંભાળવાની. ગુરુદેવ બિરાજતા હતા, દિન પ્રતિદિન માણસો ભાવનાથી ખૂબ ઉચ્ચે ચાલતા હતા. સોનગઢમાં તો એમ જ કહેવાતું હતું કે અહીંયા ચોથો આરો છે. શું કહેતા આપણે, સોનગઢમાં તો એમ કહેવાય ત્યાંનું વાતાવરણ તો ચોથો આરો છે, સોનગઢમાં પાંચમો આરો છે. ગુરુદેવ સાક્ષાત બિરાજતા હતા, દિવસમાં ત્રણ વખત ધોધ માર મોક્ષ માર્ગની ને આત્માના વિતરાગ સ્વભાવની વર્ષા ચાલતું હતું. એ કાંઈ પાંચમો આરો યાદ કરવાનો ત્યાં પ્રશ્ન રહેતો. બસ કહે છે, જ્ઞાનમાં જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવું તે જ સ્વરૂપ છે અને તે બધાનો આ છે. એ સ્વરૂપ છે, એ આત્માનું એ સ્વરૂપ છે અને પરિણામમાં એ સારભૂત પરિણામન છે. પછી બીજો એના તર્ક ને વિકલ્પ નો અવકાશ છે.
એમ કેમ